સંયુક્ત ઉપસમ, સંયુક્તમ વગેરે દ્વારા ઉત્પન્ન થનારા ભાવોને આધારે આત્મવિકાસની વિવિધ અવસ્થાઓ ઓળખી શકાય છે. એ અવસ્થાઓને સર્વજ્ઞો એ ગુણસ્થાનક તરીકે ઓળખાવે. ટૂંકમાં શું આત્માનો વિકાસ થાય તેમ તેમ આગળ જે વધતો જાય એમ એમ એનું મૂળ સ્થાનક વધતું જાય.
વિકાસનો આધાર શું?
એટલે આત્માની જેમ જેમ અનુભૂતિ થતી જાય
વિવિધ અવસ્થા.
જો આ પછી આપણે આ જે છે ને મૂળ ચોક્કસપણે વિચારવાનું નથી શીખા, એટલે પછી હવે કેમ નથી થતું મને, આવું જ થાય છે. ગુણો, ગુણો શું, કેવી રીતે ગુણોનો આખા આધાર શું?
કર્મનો ઉદય,
કર્મનો ઉદય ભાવ છે, પણ ભાવની જે તે સ્થિતિ થાય છે તેના આધારે થાય છે. તો કર્મનો ઉદય, કર્મનો ક્ષય, કર્મનો ઉપશમ, કર્મનો ક્ષયોપશમ, એનાથી આત્માના ભાવનું પલટન થાય છે, પરિવર્તન થાય છે. અને એ પરિવર્તન થાય ત્યારે જે કંઈ એની વિવિધ અવસ્થાઓ છે એ બધી અવસ્થાઓ શેને કહેવાય? એને ગુણસ્થાન કહેવાય. જે આપણે આ વાત એટલી સરસ રીતે ક્રમમાં મૂકી છે,
એટલે સાહેબ સંયુક્ત એટલે આત્માનો વિકાસ થયો ને
નીચે આવી
જેમ જેમ આત્માની અનુભૂતિ
નીચે આપ્યું છે એમાં ક્ષયોપશમ, જેમાં
ક્ષયોપશમ જેમાં કોઈ કર્મનો થોડા ક્ષય અને બાકીના દિશાનો ઉપશમ થયો હોય એવી સ્થિતિ.
હા, હવે આત્માના ગુણોનો વિકાસ ત્યારે જ થાય કે જ્યારે કર્મની સ્થિતિ નબળી પડે ત્યારે, નહીં તો ન થાય. આપણે જે એક આત્માના ગુણોનો વિકાસ, તો ગુણોનો વિકાસ ક્યારે થાય? જો કર્મની સ્થિતિ નબળી ન થાય, મંદ ન થાય, શિથિલ ન થાય, કર્મના સંવર માટે અને નિર્જરા માટે કોઈ ઉપાય ન થાય, તો આત્માના ગુણ પ્રગટે કેવી રીતે? તો આ કર્મ છે એ ગુણો ઉપરનું આવરણ છે, આવરણ હટે તો ગુણ પ્રગટે કે નહીં કે એમને પ્રગટે? તો પછી આપણે સીધી ગુણની વાત કેરા કરી, અનુભૂતિ થાય એટલે બધું, અનુભૂતિ ક્યારે થાય? કર્મને હળવા પાડો પહેલાં. જોર અત્યારે શેનું છે? અત્યારે જીવની સંસારી અવસ્થા એ શેના આધાર ઉપર છે? આત્મા તો છે જ, પણ કર્મથી અવરાયેલો છે, ઘેરાયેલો છે, અને એને કારણે એના બધા જ અનંત ગુણો પોતાની પાસે હોવા છતાં ન તો એને જાણ છે, ન અનુભવ છે. અને અનુભૂતિ કેમ થતી નથી, કેમ થતી નથી? તો એક દીવો છે, આપણે કંઈક સળગે છે, પણ કેમ ક્યાંય પ્રકાશ દેખાતો નથી, પણ એના ઉપરનું આવરણ હટાવો તો પ્રકાશ દેખાય કે એમને દેખાય? એટલે એટલી સરસ પહેલી 546મી ગાથા કે આત્માના સ્વરૂપને, આત્માના ગુણોને કેમ પ્રતીતિમાં આવતા નથી, કેમ જોવામાં આવતા નથી, કેમ અનુભવમાં આવતા નથી, શું કારણ છે? કર્મનું આવરણ છે. અને એ કર્મના આવરણને કારણે કે જેમ જેમ એનું આવરણ હટતું જશે, એ હટાવવાનો ક્રમ શું છે? ઉપશમ છે, ક્ષયોપશમ છે, ક્ષય છે. એ બધા કર્મો જો હટે, કાં ઉપશમ થાય, કાં ક્ષયોપશમ થાય, અને કાં ક્ષય થાય, તો શું થાય? આત્માના ગુણો, એના ભાવો શુદ્ધ થાય. અને આત્માના ભાવો શુદ્ધ થાય તો આત્માના બધા ગુણો એના ભાવ ઉપર છે. આ લેશિયા ઉપરથી આ બધી આખી આવી કે લેશિયા જો શુભ હશે, લેશિયા જો શુભ હશે તો બધી જે કંઈ પ્રવૃત્તિ થશે મન વચન કાયના યોગની એ આત્માને પ્રગટ કરશે. અને શુભ લેશિયા રહી એટલા માટે એટલું અદ્ભુત સાધન, અમોઘ સાધન આપ્યું કે જે સતત શુભનું ચિંતન કરે છે એ પછી ગમે ત્યારે ધર્મ કરે તો એનો ધર્મ પરિણામી જશે. જે અશુભના ચિંતનમાં રહ્યો છે એ ગમે ત્યારે કોઈ ધર્મની ક્રિયા કરી નાખે, કદાચ દાન દઈ દે, વ્રત કરી નાખે, પણ એની અશુભનું ચિંતન જ ચાલુ છે. એની લેસિયા હજુ અશુભમાંથી શુભમાં આવી નથી. તો એની મન વચન કાયાની કોઈ પ્રવૃત્તિ એના ગુણસ્થાનકનું કારણ નહીં બને. એના ગુણસ્થાનકમાં બદલો નહીં આવે. આપણને તો આટલું બધું કર્યું તો સંકેત નથી, ક્યાંથી થાય? તું મિથ્યાત્વના ગુણસ્થાનકમાંથી ખસી શક એમ છો જ નહીં, ખસતો નથી. શું કામ નથી ખસતો? અશુભ લેસિયા છે, અશુભ લેસિયા પર સંબંધી છે. એટલે એ સ્થાનકની અંદર એટલું બધું એનું જોડાયેલો છે કે મન વચન કાયાના યોગની ગમે તે પ્રવૃત્તિ કરે, પણ એનો આધાર શું છે, ચિત્તની અવસ્થા શું છે, અશુભ લેસિયા વાળો છે. એટલે શુભ લેસિયા રાખવી આપણે ગમે ત્યારે, પણ કંઈ પણ ધર્મ કરીએ, પણ લેસિયા કેવી હોવી જોઈએ. તો એક કેટલી સરસ મૂકી ભગવાન મહાવીરે, ચાર ભાવના આપી, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માન્યતા, કે સતત આ મંગલ ભાવ મારો, આ આત્માને પાત્રતા આપનારી ભાવના છે. અને એનું જે ગુજરાતી પદની અંદર આપ્યું છે, કેવું, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. કે હું મંદિરે જાઉં ત્યારે જ રહી, પછી બીજાનું નખો જ જાઉં, દુકાને જાઉં તેમ કહું બધાનું નખો જ જાઉં, ઓફિસે જાય એટલે બધાનું જે થવું હોય થાય, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના. પ્રાણી માત્રનું હો કલ્યાણ. આપણે ત્યાં અજીત શાંતિની અંદર કઈ ગાથા છેલ્લી આવે છે સોનલબેન? શિવમસ્તુ સર્વ જગત સર્વે ભૂત ઇતર હિતા પરહિત નિરતા, મોટી શાંતિ. હા, અને દોષાહ પ્રયાંતુ નાશ સર્વત્ર સુખી ભવંતુ. કેવી ઉત્કૃષ્ટ ભાવના છે! આ શુભ લેશિયાના ઉદાહરણો છે. ભારત વર્ષની અંદરની પ્રાર્થનામાં જે તાકાત છે એ જગતની કોઈ પ્રાર્થનામાં, કારણ કે પ્રાણી માત્રનું શુભ. જગત તો મનુષ્યથી અટકી ગયું છે અને એને મનુષ્યને શ્રેષ્ઠ માનીને રોકાઈ ગયા, જાણે કે આત્માનું શ્રેષ્ઠ સ્વરૂપ મનુષ્ય. અરે, મનુષ્યથી પણ ઉત્કૃષ્ટ, વધારે જવાબદાર મનુષ્ય કોણ? કે જે જંતુની પણ જૈણા કરે તે. સર્વે સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણુ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. જગતમાં કોઈ જીવ દુઃખી ન થાય, સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, શાંતિ સર્વત્ર વિસ્તરો. ઓમ બ્રહ્મ શાંતિ, ઓમ વિશ્વ શાંતિ, ઓમ આત્મ શાંતિ. આત્માની શાંતિ બ્રહ્મ શાંતિ ઉપર છે, વિશ્વ શાંતિ ઉપર છે. આટલી ઉત્કૃષ્ટ પ્રાર્થના! જીવ માત્ર જ્યાં ચેતન છે ત્યાં, ગમે તે સ્થિતિમાં હોય, વ્યક્ત અવ્યક્ત સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય તો પણ એનું મંગલ, એનું એ વિના કોઈ આરાધના પૂરી ન થાય. યજ્ઞ હોય, શાંતિ પાઠ હોય, કથાઓ હોય, આ બધામાં સાચો જો સદગુરુ બેઠો હોય તો છેલ્લી પ્રાર્થના સર્વ જીવોની શાંતિ, આખા વિશ્વની શાંતિ. વેદાંતનો એક શાંતિ પાઠ છે, કેટલો ઉત્કૃષ્ટ પાઠ છે. અગ્નિ શાંત થાઓ, પવન શાંત થાઓ, મેઘ શાંત થાઓ, આ જગતના સર્વ લોકોને પ્રકૃતિના પરિબળોની પણ શાંતિ છે. પછી બાર નવકાર રહી ગયા વળી ભાવના બી ગઈ. પણ ખરેખર તો આ એ માટે કીધું છે, પંચ પરમેશ્વરીના સમય, પણ ત્યાર પહેલા ભાવના છે. મહત્વનું શું છે? લેશિયા બદલો, શુભ લેશિયામાં રહેવાનો પ્રયત્ન કરો. સંસાર જે હોય તે, ઉદય કર્મ જે હોય તે, આપણી પ્રવૃત્તિ જે હોય તે, એવી ચિંતા ઓછી કરો. વધારે ચિંતા કઈ કરવાની? શુભ લેશિયામાં રહેવું છે મારે હંમેશા. સૌનું મંગળ થાવ, સૌનું ભલું થાવ, સૌનું કલ્યાણ થાવ, આવી ભાવનામાં હોય અને એને જરાક કોઈને ધક્કો વાગી ગયો હોય તો હશે ભાઈ તને કહેવાય ગયું નથી, સારું કે તું પડી ગયો, શું કામ? એ શેમાં હતો? શુભ લેશિયામાં. હમણાં એ શુભ લેશિયામાં હતો? આંધળો છો, દેખતો નથી. આ કે તારા બાપનું ઘર છે, બગીચામાં ફરે છે. આ કેમ આ બધું થયું? આ પરિણામની પલટાઈ કેમ ગયા ભાવોનું? એ અશુભ લેશિયામાં. આ લેશિયા જો સમજાઈ જાય ને, પછી એક પણ પ્રવૃત્તિ થશે ને એ આત્મવિકાસ માટે થશે. અને લેશિયા અશુભ હશે તો ગમે તેટલી પ્રવૃત્તિ કે સાધન બાર અનંત કયો પદપી કછુ કછુ ઓર રહા ઉન સાધન છે. તારી ભૂમિકા જ સ્પષ્ટ નથી, સ્વસ્થ નથી, મૈત્રીપૂર્ણ નથી. એટલે ચાર મૈત્રી ભાવના જે છે, મૈત્રી પ્રમોદ કરુણાના મધ્યસ્થ, આ ભગવાન મહાવીરની આ જગતને અદ્ભુત દેન છે. 12 ભાવનાઓ સુધી તો આખી પરંપરા જૈન દર્શનની, પણ આ 4 ભાવના ભગવાન મહાવીરે એટલું આ સર્વજ્ઞે જોયું કે હવે શાસન કાળ છે એ પંચમ કાળમાં આવે છે, કાળ પરિવર્તન લઈ રહ્યો છે, અને હવે જગતના જીવો ટૂંકા સ્વાર્થી મતલબી દ્રષ્ટિ વિનાના આવા લોકોની પાસે ધર્મ મૂકવો છે. આ ધર્મમાં વિતરાગ ધર્મમાં પ્રવેશ કેવી રીતે કરશે શું લેસ્યા વિના? આ 4 મૈત્રીની ભાવના છે એ જગતના તમામ જીવો પ્રત્યેનો આપણા વ્યવહારનું સૂચન છે કે મૈત્રી કોની સાથે. એમાં કીધું તાર કાકાને દીકરા મામાને દીકરા મૈત્રી કરવી. સમસ્ત જીવરાશિ પ્રમોદ કોનો કરવો? કોઈ પણ જીવનો. આ તો મારા ભાઈની અંદર ગુણ હતો બરોબર, બીજામાં હોય તો કે તો અભિમાની છે. અરે જીવ માત્રના ગુણ જોઈને પ્રમોદિત થા, ગુરુજનની ગુણીજનની હર્ષ રોમાંચિત થાય. અરે કોઈ સારું કરે કે આ કેટલું સરસ છે, એ ગમે તે પ્રકારનો જીવ હોય, પણ જીવ રાશિ જીવ છે ને, આ જગતની સાથેનો આપણો વ્યવહાર એક જીવને સમસ્ત જીવરાશિ પ્રત્યેના વ્યવહારના સૂત્રો છે. એક છે મૈત્રી, બીજું છે પ્રમોદ, ત્રીજું છે કરુણા. કોઈ જીવ જગતમાં બધા પોતાના શુભ અશુભ કર્મના આધારે જીવે છે, સુખી છે દુઃખી છે, પીડાય છે હર્ષાય છે, બધું જ છે, પણ એ બધું પોતપોતાની કરણી છે. તો તે સમયે તું શું કર, નહીં તો કરુણા ન હોય તો એ જ લાગણો છે તારા કરમ. બીજું શું? અરે નહીં નહીં, તને કરુણા થવી જોઈએ કે બિચારા એ અજ્ઞાનની અંદર આ કર્મથી કેવો પીડિત છે, અને છૂટે તો સેનાથી છૂટે? રોગથી નહીં, કર્મથી છૂટે. આ ભાવદયાથી કે આવા જીવો આ બધા કર્મથી ત્રસ્ત. 680માં શું કીધું કૃપાળુદેવ? શું કીધું? જુઓ, સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. આ અનુભવ અમારો પરમાત્માપણાના અભિમાનથી લખ્યો નથી, કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા આપે છે. અજ્ઞાનીઓ ઉપદેશ બોધ પ્રકાશે છે તો કર્મબંધનથી ત્રસ્ત થતા જીવો એના ઉપરની એને નિષ્કારણ કરુણા છે. એમાં કોઈ સુધરી જાય તો કાંઈ એનું બીજું કાંઈ કલ્યાણ થવાનું, આ નિષ્કારણ. તો ત્રીજી વાત છે કરુણા. કેટલાય જીવો જગતની અંદર સુખી પણ હશે દુઃખી પણ હશે, તું સુખીને પણ ગાળ દઈશમાં, એ એનું પુણ્ય ભોગવે છે. કોઈ સુખી હશે તો એનું પુણ્ય હશે. સંજોગોનું સુખ છે ને, બાકી આત્મિક સુખ તો છે જ નહીં. એ વાત પાછી લાંબી નહીં વચમાં કે કેટલો સુખી છે ને, એને 4 ગાડીઓ છે ને, એને તો આ મિનિસ્ટર છે, એ તો હોદ્દો છે ને, એના આ બધા સંયોગના સુખ છે. એ પુણ્યનો ઉદય છે. જેથી પુણ્યની રાશિ પાતળી પડશે તેથી એનો બાપે એને બચાવી શકે એમ. માટે સુખી લોકો હોય કે દુઃખી હોય આ બધા કર્મથી ત્રસ્ત છે, શુભ કે અશુભ. તો તું એના પ્રત્યે શું કરજે? અનુકંપા રાખ. ભાઈ બહુ જો સુખ હોય તેમ થાય કે આ બિચારો અધ્યવગતિના કર્મ ન બાંધે તો સારું, ઘણી સગવડતા છે. પુણ્ય ઘણીવાર આપણને પાપ માટેની શક્તિ આપે છે, ખ્યાલ આવે છે? કેટલોય કસાય ક્રોધ કરવો હોય તો જ્યારે આપણી બાજુમાં કોઈ પોલીસ ઓફિસર હોય અને એની ઓળખાણ હોય તો આપણો પારો ક્યાં હોય? 7મે આસમાન. શું કામ? આ પુણ્યનો યોગ છે ને, તને અધિકારી સાથેની ઓળખાણ છે, તને પાપની અંદર શક્તિ આપે છે. ખ્યાલ નથી આવતો જીવને, કેમ કે પુણ્ય નિકૃષ્ટ પ્રકારનું છે, પાપાનું બંદી છે. પાપને મજબૂત બનાવશે, એવું મજબૂત બનાવશે કે પછી પાપાનું બંદી પાપ બાંધશે. આ અનુબંધી પુણ્યમાંથી પાપમાં ફેરવાઈ ગયા. પુણ્ય વિના મારે એક હિંસા કરવી છે, પાપ કરવું છે, પણ તાકાત પુણ્ય નહીં જોશે. ભલે નિકૃષ્ટ પુણ્ય, પણ તાકાત નહીં જોશે. એમ જગતના જીવો આજે ભ્રષ્ટાચાર કરે છે, બધું કરે છે. સેના આધાર ઉપર? આપણી ઓળખાણ છે, આપણી લાગવક છે, આપણી પાસે પૈસો છે, આપણે ગમે તેને ગમે તે કંઈક કરી શકશું. આ એની પુણ્યની શક્તિ પાપમાં એને પ્રવૃત્ત કરે છે, પાપમાં પ્રેરિત કરે છે, પાપમાં મજબૂત કરે છે. એ કેમ પાપ કરતા ડરતો નથી? સામાન્ય માણસ ચોરી કરતા ડરે છે, અને આને કરોડોની ચોરી કરવા ડર કેમ નથી? એની અત્યારે પુણ્યાય છે, એને વાપરી જાય છે. માટે આવા પુણ્યનો કે પાપના ઉદય એ બધા કરુણા લાવવા જોઈએ છે. અને ચોથું કહ્યું છે ઉપેક્ષા, કે ભાઈ જગતના જીવો છે, તું એની સાથે મૈત્રી રાખ, તું એનો પ્રમોદ કર, કે તું એના ઉપર અનુકંપા કર, એની એને કાંઈ પડી. કેમ કે એટલો બધો એને વિપરીત ઉદય છે કે તારી વાત કાને ધરવા તૈયાર નથી. તો શું કરીશ તું? તો જો તારા પરિણામ બગાડીશ ને, એના ઉત્કૃષ્ટ નિષ્ઠુર છે, ઉત્કૃષ્ટપણે નિષ્ઠુર છે, સાવ નાલાયક છે, કોઈ વાત સમજતો નથી, કઈ વાંધો નહીં, તું શાંત થઈ જા. હવે એની વધારે એવી હદ છે કે કોઈ હિસાબે સમજે એમ નથી. તો હવે આપણે શું કરવું? આપણી સમજણ શેમાં છે? શાંતિમાં. એટલે ફરીથી કાલે મેં કીધું હતું, આ લેસિયાને શુદ્ધ રાખવી હોય તો હંમેશા શુભ ચિંતનમાં રહેજો, નહીં ત્યાં લેસિયાનો પાઠ ભણવાનો કાંઈ અર્થ નથી. અને પછી જ પરમાર્થની બધી યાત્રા જે કંઈ થશે એ આત્મવિકાસમાં ગુણોને મજબૂત જ કરશે, દિશા મળી ગઈ. અને લેસિયાને શુભ રાખવું હોય તો હું આત્મા છું અને મારો ધર્મ સમતા છે. જો હું દેહ છું તો મારો ધર્મ સંઘર્ષ છે, રાગ દ્વેષ છે. પણ પછી ના, હું દેહ પણ નથી ને આત્માય નથી, સંયોગી છે, શું કરું, સંસાર લઈને જન્મો છે. તો તારો ધર્મ ક્ષમા છે અને શાંતિ છે. સંયોગની અંદર ક્ષમા અને શાંતિ, આત્મભાવની અંદર સમતા, અને દેહભાવની અંદર રાગદ્વેષ. હવે દેહભાવે તો આપણે ધર્મને કોઈ વિચાર કરતા જ નથી, એ તો કોઈ શ્રેણી જ નથી, ગાઢ મિથ્યાત્વ છે. એને પહેલા ગુણસ્થાનકમાં આવ્યો ન કહેવાય, એને પહેલા ગુણસ્થાનકમાં આવ્યો ન કહેવાય. પહેલા ગુણસ્થાનકમાં તો એ છે કે દેહભાવમાં હોવા છતાં એમ સમજે છે કે આ દેહભાવ ખોટો છે, કંઈક સમથિંગ એલ્સ ઇઝ ધેર, શું છે એ ખબર નથી. પણ આ સંસાર છે એ કોઈ આ હોવું ન જોઈએ, જીવનનું આ કોઈ સર્વસ્વ નથી, તો એનો અંત આવી જવો જોઈએ. ચક્રવર્તીને સંસાર ન રહેવો જોઈએ, તો આવી ગયો. હવે શું, કા તમે બીજી પદવી આપો એનાથી? તો કે ઇન્દ્રની, તો ઇન્દ્રને સંસાર ન હોવો જોઈએ, પતી ગયું. ત્યાર પછી એને એની પૂર્તિ થઈ ગઈ. આજે સિદ્ધને સિદ્ધ પદ પછી શું શું કામ? આ શ્રેષ્ઠ સર્વોચ્ચ પદ છે. એમ આ મનુષ્ય જીવનમાં નૃપતિ પદ, ચક્રવર્તી પદ એ સર્વોચ્ચ અંતિમ શ્રેષ્ઠ છે નહીં, ઇટ ઇઝ નોટ ફૂલ સ્ટોપ. એ જીવનનું પુસ્તક અધૂરું છે, હજુ યાત્રા પણ અધૂરી છે. તો ઇન્દ્રને વાત પૂરી થઈ ગઈ, તો ઇન્દ્ર થવાનો જ પ્રયત્ન કરવો, કે સંસારી સુખની પરાકાષ્ઠા છે, એને અંશ માત્ર પણ દુઃખ નથી. તો આપણે સિદ્ધપદની આરાધના ન કરાય, ખ્યાલ આવી ગયો? પણ ચક્રવર્તીના સુખો મનુષ્યમાં એને હોવા છતાં આપણે ચક્રવર્તી પદ આપણો આરાધ્ય નથી. આપણે ઓમ ચક્રવર્તી નમો નમઃ કહેતા સુલેખા દે લેશિયા શુભ રાખી, શુભ ચિંતનમાં આવે એટલે શુભ લેશિયા. આત્માનો અધ્યવસાય કશાયથી પ્રભાવિત ન થાય, આ એની શુભ લેશિયાનું ઉત્કૃષ્ટ પણ. પછી ધીરે ધીરે એ શુભ લેશિયા શુદ્ધમાં થશે, એની ગતિ શુભ તરફ જશે. પણ એના ત્રણ સ્ટેજ છે, એ તારતમ્યતા છે. પરંતુ આ વાત એટલે પહેલું આત્મવિકાસના સૂત્રમાં જો સમજવા જેવું હોય તો કેવળ આત્મા ઉપર જે આપણે વાત કરીએ છીએ, આપણે એટલી બધી આપણને ઉપદેશકારો એવું બસ આત્માના ગુણો, પણ કર્મનો ક્ષય આવરણ ન હટે ત્યાં સુધી આત્માના ગુણો કોઈ અનુભવમાં પ્રકાશિત થતા નથી. 14 ગુણ બસ મારે આત્મા પ્રગટ કરવો છે, નહીં આવે. તારા આત્મા તો છે જ, તને રોકનાર કોણ છે એને ઓળખ. તું આત્મા તો છો જ, અનાદિથી છો. મારે આત્માના ગુણો વિકસિત કરવા છે, ગુણો ક્યાંય બીજે નથી, પ્રગટ કરવા છે, પૂર્ણ કરવા છે, બીજે ક્યાંય નથી. ક્યાંયથી લાવવાના નથી, ક્યાંયથી ખરીદવાના નથી, ક્યાંયથી ઉછીના લેવાના નથી, પોતાના જ છે. સ્વરૂપ મારું જ છે પણ મલિન છે, અશુભ લેસિયાથી રંજિત છે. ચિત્ત અશુદ્ધ છે, મલિન છે. ચિત્તની મલિનતા ખસેડવા માટે પ્રતિક્રમણની ક્રિયા છે, એટલે લેસિયાની શુદ્ધિ માટે. પ્રતિક્રમણથી જીવની લેસિયાની શુદ્ધિ થાય. પ્રતિક્રમણ કર્યા પછી તો એટલો બધો એની લેસિયા કેવી હોય. આ બેન વિપસનેમાં ગયા હતા, કાલ તો પૂછ્યું, ઓહો અત્યારે તો કોઈ બીજી વાત મૂકી દઉં, બસ ભવતુ સર્વ મંગલમ, ભવતુ સર્વ મંગલમ, બસ બધાનું કલ્યાણ થાવ, સૌનું થાય, કાંઈ કોઈનું કાંઈ નથી. અરે કેટલી શુભ લેસિયા છે. હવે ધીરે ધીરે જેમ પાછો સંસાર આવતો જશે, આત્માને આવરણ છે, આત્માને અંતરાય છે, આત્માને અવરોધ છે, પડદો છે, એને કારણે આ આત્મા પોતે જ્ઞાનનું સ્વરૂપ હોવા છતાં પોતાનો સ્વ પર પ્રકાશકપણું એ કરી શકતો નથી. પર પ્રકાશકપણું એની પાસે છે, સ્વ પ્રકાશકપણું નથી. અને સ્વ પ્રકાશકપણામાં બાધારૂપ કોઈ પરિબળ હોય તો તે કર્મનું છે. કર્મના પરિબળને હવે હળવા કરવા માટે જ્ઞાનીઓએ કહ્યું સંવર અને નિર્જરા. પણ આ કરવા માટે જે કંઈ કરવું છે એ આત્માએ કરવાનું છે. સમજાણું નહીં મને. હા, એનાથી ભાવ જે છે, કર્મનો ઉદયના કારણે ઉત્પન્ન થનારા ભાવો, આ બધા આત્માના ભાવો ઉપર અત્યારે કેનું પ્રબળ પ્રભુત્વ છે, અસર કોની છે? જો કર્મ ન હોય તો આપણા ભાવો કેવા હોય? શુદ્ધ હોય. તો બસ જેવું કર્મનો ઉદય, અત્યારે અનિષ્ટ કર્મનો ઉદય હોય તો આત્માના ભાવો ક્લિષ્ટ હોય. જો કદાચ ઉપસમ થયો હોય, કર્મનો ઉદય થાય અને આપણે એને જરા શાંત રાખીએ, તો તે સમયે આત્માના ભાવો થોડા શુદ્ધ થાય. આ અવસ્થા, ક્રમિક અવસ્થા એ કર્મના ઉદય સાથે છે. ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ, આ બધા તો એ જેમ જેમ જીવની લેશિયા શુદ્ધિ થાય, જેમ જેમ જીવનો આત્મિક પુરુષાર્થ થાય, તેમ તેમ આ બધા એના ઉપર હળવાશ કરી શકે, એની અસરને ગૌણ કરી શકે, એની અસરને ગૌણ કરી શકે. તો એ જે કાંઈ જે સમયે જે ભાવની અવસ્થા છે એને ગુણસ્થાનક કહેવાય. એ આત્માના તે સમયના આત્મવિકાસની વિવિધ અવસ્થાઓ ભાવોના આધારે, આ અવસ્થાઓ શેના આધારે નક્કી કરવાની? હવે આપણે કહી કે એને તો ઘર છોડી દીધું, એટલે એને વસ્ત્ર પહેરી લીધું, ચારિત્ર લઈ લીધું, તો એના આધારે આત્માના ગુણ વિકાસની અવસ્થા નક્કી થાય? ગુણસ્થાનક સમજવા છે. એટલે કૃપાણુ દેવે 170 ની અંદર આપ્યું કે ગુણઠાણા એ તો સમજવા માટે છે, કેટેગરી છે. કોઈ તમે ગુણસ્થાનકને કારણે એનો આવું ચારિત્ર તમને જોવામાં આવે, પણ એવું ચારિત્ર કોઈ કરે તો એથી આત્મવિકાસ છે એવું નિર્ણય ન લેવાય. તો કોઈએ દીક્ષા લીધી તો એનું ચોથું ગુણસ્થાનક છે એમ કેવું? છઠ્ઠું કેવું હવે આપણે અત્યારે તો સમજવું છે સમજણ આત્માની અવસ્થા છે અને આત્માની એની ભાવની અવસ્થા છે. મુનિશ્રીએ કૃપાળુદેવને પ્રશ્ન કર્યો હતો, શું કર્યો હતો પુનિતાબેન મનરભાઈ? કોઈ અમને પૂછે કે તમારું ગુંઠાણું કયું તો અમારે શું જવાબ આપવો? પ્રશ્ન સીધો કે કોઈ અમને પૂછે કે તમારું ગુંઠાણું કયું તો અમારે જવાબ શું દેવો? તો કહ્યું કે અમારું ગુંઠાણું દ્રવ્યથી છઠ્ઠું અને ભાવથી ચોથું. અહીંયા જે આપણે હવે વિકાસની અવસ્થા એના સૂત્રો સમજવા છે ત્યારે બહુ સ્પષ્ટતા કરી લઈએ કે આત્માની અવસ્થા છે ગુણસ્થાનક, એ આત્માની અવસ્થા છે. આ ક્રમ આરોહણનો છે. ગુણસ્થાનક એને ગુણસ્થાનક આરોહણ ક્રમ કીધો છે. આરોહણ એટલે ચડતી ભાંગણી, સીડીની માફક. અને એને માટે શબ્દ ભૂલ ન થાય એટલે કીધું ઉર્ધ્વારોહણ. ચેતનાનું ઉર્ધ્વારોહણ, આત્મવિકાસના ઉર્ધ્વારોહણનો આ ક્રમ છે. એટલે એને આત્મા સાથે સંબંધ છે. અને આત્માનું સ્વરૂપ શું? ભાવ સ્વરૂપ. આત્મા ભાવ સ્વરૂપ છે. તો આ ભાવ એના એની અવસ્થાનો આધાર એ સમયે કર્મની સ્થિતિ કેવી પ્રકારની છે, ક્ષયોપશમની છે, ઉપશમની છે, ક્ષાયિક છે કે તીવ્ર છે, એના આધાર ઉપર એનું ભાવ સ્વરૂપ છે. એ ભાવ સ્વરૂપના આધાર ઉપર જ્ઞાનીઓએ આ બધી અવસ્થાઓ મૂકી છે અને એ સમજવા માટે મૂકી છે. એ બધી કોઈને લેબલ નહીં મારવાનું કે આ હાથમે છે ને આ પંદરમે છે આઠમે છે. આજે આપણી જે અજ્ઞાનતા છે એ બધી આ જ છે. અને એ સર્ટિફિકેટથી વાતો થવા માંડે છે કે આ સાતમે છે. સારું સાતમે, પણ કોઈ વાત આ બેસતી નથી. સિદ્ધાંતને સમજવો પછી આ રૂઢિ કહેવાય, આ રૂઢિ ધર્મ કહેવાય. સિદ્ધાંતમાંથી જીવ એના માળખાને પકડે અને એની અંદરનો સ્પિરિટ જે છે, ભાવ છે, એ ચાલી જાય. એટલે પછી પકડાય શું હાથમાં? ખોખું. ફ્રેમવર્ક પકડાય. ફ્રેમવર્કમાં નિષ્ણાત છે. છઠ્ઠે શું હોય, સાતમે શું હોય, આઠમે શું હોય, એ શું હોય? બધા બાહ્ય લક્ષણ. સરસ. ચાલો તો પેલા ગુણસ્થાનક એ આત્માની ભાવની અવસ્થા છે અને કર્મના કેટલા પ્રમાણમાં કર્મથી પ્રભાવિત નથી. અધ્યવસાય સમયે સમયે જે બદલાતું છે એ ભાવના અનુસાર બદલે. ભાવની શ્રેણી બદલાય એટલે ચિત્તના અધ્યવસાય, અથવા તો જેવો ભાવની શ્રેણી હોય એવા અધ્યવસાયો થયા. જેવી લેસી આવ્યા અધ્યવ છે અને જેવી અધ્યવસાય એટલા છે. પરસ્પર એક કાર્યકારણનો નિયમ એ અધ્યવસાયો પ્રભાવિત કસાયથી અને એથી થતી મન વચન કાયાની ક્રિયા એને લેશે. થોડોક સૂક્ષ્મ ફેર, બધું ફટાફટ નહીં કરવા દેવાનું. આ બધી માસ્તર જેવી અવસ્થા આનું. આ મતલબ આનું એ આપણે શું જરૂર છે? ચિત્ત જુદું છે, અધ્યવસાય જુદો છે, થોડી સૂક્ષ્મતા એમ નહીં. શબ્દ ભિન્ન છે પણ પછી આને આમ જ ખટાવી દે તો જો સમજો સુલેખાબેન કે જો આને આ વાત એક જ હોત ને તો શબ્દ એક જ હોત, બીજો ન હોત. કંઈક ભેદ છે પણ આપણી આપણી સ્થિતિમાં એ ભેદ આપણે બહુ વિશ્લેષણ કરી શકીએ. માટે ચિત્ત જુદું, અધ્યવસાય લેસિયા જુદી અને આત્માનો ભાવ પણ જુદો. હવે એ ક્યાં એકબીજા ઉપર એટલા સૂક્ષ્મ રીતે એકબીજા ઉપર પ્રભાવ પાડતા હોય છે અને એને કારણે એક અસર ઊભી થતી હોય છે. આપણે બહુ તો એ અસરને પકડી શકીએ કે અત્યારે અસર શું થઈ, તો આપણે કહીએ કે કંઈ પણ અસર થયું, મને ક્રોધ થયો તો એમાં શું થયું, કર્મ કારણમાં, મારે લેશિયાનું કારણ, મારા ચિત્તનું કારણ, મારા ભાવનું કારણ કે મારા અધિવસાયનું કારણ કે મારા પરિણામનું કારણ. આ એટલા બધા સૂક્ષ્મ તત્વો છે કે સૂક્ષ્મ તત્વોની આપણને પરિણામ ઉપરથી અસર પકડાય, પરિણામ સ્થૂળ છે કે ભાઈ આવો કર્મ બંધ તીવ્ર થયો તો તારી લેસ્યા પણ અશુભ હશે, તારા ભાવો પણ નિકૃષ્ટ હશે, તારા કષાયોનો ઉદય પણ બહુ જોરમાં હશે, તારો પુરુષાર્થ પણ ઘણો મંદ હશે, ત્યારે તારી જાગૃતિ પણ ઘણી ઓછી હશે, તારી અવસ્થા પણ ક્યાંક પ્રમત્તની હશે. સો મેની પોસિબિલિટીઝ આર ધેર. ખંડ ખંડિત વિચાર વિશ્લેષણની દ્રષ્ટિએ બરાબર છે, પણ પછી વસ્તુની અખંડતા સમગ્રતા એમાં ચિંતન કરવાથી દ્રષ્ટિ નિર્માણ થાય. ખંડ ખંડિતની અંદર તો પછી જેમ આપણે કીધું ને કે અતિ પરિણામી પણ શું સમજાવો જ્ઞાનનું અતિ પરિણામી પણ થાય. અતિરેક થાય, જાણકાર જાણકારીનો અતિરેક થાય, અને એ અતિરેકને કારણે મૂળ તત્વ વિસરાય. ઉદાહરણ શાસ્ત્રમાં આપ્યું છે, અતિ પરિણામી પણ અતિરેક ઉદાહરણ આપ્યું છે. જાતો તો રસ્તામાં તપેલી છે, તપેલીમાં ઘી છે, અને એને વ્યાકરણનો નિયમ યાદ આવ્યો, આધાર અને આધેય. આધારના આધાર ઉપર આધેય છે કે આધેય પોતે ટકે છે, આધાર માત્ર નિમિત્ત છે. ઘીના આધારે તપેલી છે કે તપેલીના આધારે ઘી છે, બસ ચડી ગયું બરાબર. અતિ પરિણામી પણ એમાં પેલું કયું, નિમિત્ત ઉપાદાન આધાર આધેય, આના આધારે આના આધારે કે વસ્તુનો સ્વભાવ શું, આનો સ્વભાવ શું, તપેલીનો શું, ઘીનો શું, હું તો કઈ વાત જોવા. એને કીધું છે આવો મૂઠ અતિ પરિણામ, વાડની ખાલના છોતરા કાઢે અને તોય હજી એમાં પાછો, હજી એની પાછળ તો કંઈક ને કંઈક તર્ક છે, એનેથી કંઈ પરિણામ હાસલ નથી. બીજું ઉદાહરણ આવ્યું કે રસ્તા વચ્ચે જતો હતો, હતો પંડિત મોટો, મહાવત હતો અજ્ઞાની, બહુ એવો પંડિત નહોતો. એણે કીધું કે હાથી આજે અંકુશ ગુમાવ્યો છે, મારા વશમાં નથી, એ મહારાજ આઘા ખસો આ હાથી ઉપર. તો મહારાજ વિચાર કરે છે કે મને આઘો છે, પાસે પાછળને મારે છે કે આઘાને મારે છે, મને મારશે, હું બ્રહ્મ છું અને એ બ્રહ્મ છું, બ્રહ્મ બ્રહ્મને મારે. અરે કોઈક પ્રકારના આ બસ અતિ પરિણામી પણ, આની પાસે જાણકારી ઘણી છે, વાંધો એ આવે છે, એટલી બધી જાણકારી છે સૂક્ષ્મમાં, તત્વની ખાલ કાઢી નાખશે, છોતરા કાઢશે અને છેલ્લે ફજો તો બનાવશે, પણ ફજો તો પોતાનો થઈ જાય છે. તો એને પછી ઓલો પકડાયો ત્યારે કીધું કેમ, ઓલો કે એ પંડિતજી તમારે આ સમજવું તો કરું, તો હું બ્રહ્મ છું ને હાથી એ બ્રહ્મ છું, બ્રહ્મ છે. ઓલો કે પણ કેનારો માવત હતો એ બ્રહ્મ છે, એનું તો માનવું હતું, ભલે એ અજ્ઞાની હોય, તમારે એનું તો માનવું હતું કે આઘા ખસો, એને કીધું તમને તો સમજી જવું જોઈએ. આવા અતિ પરિણામીપણાની અંદર પણ જ્ઞાનીઓએ કૃપાળુ દેવે 693માં કીધું છે પત્રાંકમાં કે આ દ્રવ્યાનું યોગનું મોટું ભયસ્થાનક છે. અને એને બીજી વ્યાખ્યાન નોંધમાં કે ઉપદેશ પોતાની નોંધમાં આવે છે, એને કીધું છે દીર્ઘસૂત્રતા સ્વાધ્યાયનો એક દોષ. કંતિભાઈ શું દીર્ઘ સૂત્રતા, અમથું અમથું લાંબું લંબાવું, પિસ્ત પિંજણ કરી કરી એક વાત પકડાઈ ગઈ કે આનાથી મૂળ આ પકડાઈ ગયું આપણને, તો એ વાતમાં તત્વ પકડવાને બદલે શબ્દ પકડીને આગળ ચાલે એને દીર્ઘસૂત્રતા કીધી છે. કે દીર્ઘસૂત્રી સ્વાધ્યાય જે હોય ને એમાંથી શ્રોતાઓ કાંઈ સમજી ન શકે. બોલો કહે ને કે 3 કલાક આપું છું, હજી તો ભૂમિકા કીધી છે, આને માટે તો મારે હજી 8 કલાક જોઈએ. આ દીર્ઘસૂત્રી સ્વાધ્યાય, એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ત્રીજું, દ્રષ્ટાંતમાંથી દ્રષ્ટાંત, કહેવતમાંથી કહેવત, કંઈક નથી, ચાલ્યો જ જાય, ચાલ્યો જ જાય. છેલ્લે એને કયા વિષયનું પ્રતિપાદન પોતાને કરવાનું છે એ પૂછ. અને દીર્ઘસૂત્રી તો સ્વાધ્યાય દ્રવ્યાનુયોગની અંદરના બે જબરજસ્ત પરિબળ વિપરીત, એક અતિ પરિણામી પણ અને બીજું દીર્ઘસૂત્રતા, આ બંને એના અવરોધ છે, દોષ છે. અને એને કારણે જીવને મુશ્કેલી છે તો એના અજ્ઞાનની નથી, વધારે પડતી જાણકારીની છે. જાણકારી સાચી જ છે પણ ઇટ લીડ્સ નોવેર, જાણકારી ખોટી નથી. એ જાણે છે બરાબર, એટલું સૂક્ષ્મ જાણે, એટલું સૂક્ષ્મ જાણે, પણ ઇટ લીડ્સ નો. આને આપણે સ્વાધ્યાયની અંદર કહ્યું છે કે જે કંઈ છે એ તો મુષ્ટિ જ્ઞાનનો લક્ષ રાખીને જ ચાલજે. એટલે ગ્રંથોના ગ્રંથો અને શાસ્ત્રના શાસ્ત્રો એ તારી મુક્તિનું કારણ નથી. તને ભેદ પ્રભેદ અને બધા જ પ્રકાર અને પેટા પ્રકાર એ બધું જ તું જાણસ, અને એથી નવા પ્રકાર તું ઉભા કરી શક બુદ્ધિથી. એમાં શું હતું કે તમે કીધું કે કસાઈના 4 પ્રકાર છે, હુંકોના 4 ને 5મો છે, કયા કર, 5ના બીજું આવશે તારું માથું ફાડે એવો, કે 5 ની 6 છે મૂર્ખ, તને ખબર નથી, આ તને ખબર ન પડે. મારે એનું કામ નથી, મારે 4 કસાઈમાં આખો મારો આત્મા બંધાઈ ગયો, સંસાર સમાઈ ગયો મારો, મારે એના કોઈ પેટા પ્રકારમાં હવે રસ, મને કસાઈ પેલો છે, બીજો છે, ત્રીજો, એની અંદર રસ નથી હવે. કસાઈની ઉપસ્થિતિ સમજાઈ ગઈ એ મારા આત્મભાવને આવરણ કરનાર છે, માટે પ્રકૃતિને પેટા પ્રકૃતિમાં જવાની કોઈ જરૂર નથી. શરીર એ હું નથી, તો કે શરીરની કઈ પ્રકૃતિ તું નથી, બોલી જાય 158. હવે જે હું જાણતો નથી એ હું નથી, મારે પણ જાણવું નથી, કેમ કે હું, તો કે સંસ્થાન એટલે શું, સંગ્રહ એટલે શું, હરણું એટલે શું, ઢેકણું એટલે શું, નવરો જ ન થાય એને. અને જ્યારે જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે શું કે એને સંકેત ન થાય, એનું સંઠણ નથી, પ્રકૃતિ નથી. આ બધી જ વસ્તુ બિન પ્રયોજનભૂત છે. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે, હવે અત્યારે મને સ્મરણમાં નથી, કે આવી સંઘણ બંઘણની કોઈ વાતો, બધે કર્મની પ્રકૃતિ છે. એવું ક્યાંક કે છે આપણે, કઈ અમે તો એ બાબતમાં, મને તો લક્ષ જ નથી અને મારો અભ્યાસ એનો, એટલે ઘણી વાર બહુ ડિટેલ કદાચ ન ખબર હોય આપણી, એટલી તો આપણી એક નતા ઘણા કહે કે ભાઈ તમને હજી શું ખબર, હાલી કંઈ ખબર નથી, અમને નથી ખબર. રાજકોટના સ્વાધ્યાય એમ કે કાંઈ બીજી ખબર નથી પડતી, સાંભળી છે અમે સાંભળી છે, કે અમારો શાસ્ત્ર ન ખબર હોય ત્યાં બધી કાંઈ ન થાય, શાસ્ત્ર વિના કાંઈ ન. ભાઈ તમારું શાસ્ત્ર તમને બધાને બરોબર છે, અને મધુભાઈ તો સરસ કહે છે કે મને તો શાસ્ત્ર જરાય કહે, હવે આ શું કરવું. તો ઘણાને આમાં એવી પ્રકારની એવી રુચિ ન લેવી કે જેથી કરીને અતિ પરિણામી પણ ન કરવું અને દીર્ઘ સૂત્રતામાં પણ વાત પકડાઈ ગઈ હોય જો તો આપણે એ માર્ગે આગળ. ના ના, તમારી વાત નથી થતી, એમાંથી વિષય નીકળે છે. એમાંથી સત્સંગનો મતલબ શું, કે ક્યાંક વાત નીકળે, જેમ આણે કાઢ્યું તો એમાંથી આખી કેટલી વાત નીકળી, કર્મ. તો એની સાથે કંઈ નથી, એની સમજણ કે તું આત્માના ગુણોની વાત કરસ, પણ આવરણ નીકળ, ગુણ તો છે જ. તો જો તમને કંઈ લાગ્યું હોય તો મીઠામી દુકડમ અમે તો અત્યારે બને એટલી શુભ લેસિયાથી આ વાત કરીએ છીએ અને સાથે કહીએ છીએ કે નથી, અમારા શાસ્ત્ર જ્ઞાનમાં આવા ભેદ પ્રભેદનું જ્ઞાન ઓછું છે, નથી કદાચ ક્યાંક કહીએ તો એમાં કંઈ દોષ નથી, પણ આ સમજણ છે. એટલે એક એક સૂત્ર આ આગમની ગાથાઓ પણ આપણને પકડાય છે, નહીતર આ આ ગ્રંથ બાર પેડા કેટલા વર્ષ થયા, 2500મી જયંતિમાં બાર પડ્યો હતો, 100 વર્ષ તો થઈ ગયા. ત્યાર પછી ગ્રંથસ્થ થયો, પછી ઓળો થઈ ગયો તો વળી પાછું બહાર પડ્યો વિનોબાજીના વાળાએ. કોઈ જગ્યાએ આ ગ્રંથની વાંચના થઈ છે? કેટલા ઉપાશ્રયો, કેટલા સ્વાધ્યાય કેન્દ્રો, અને માત્ર આગમની વાત છે. અને ચારે ફિરકાઓને અને 300 સાધુઓની સંગીતી 2 વાર મળી દિલ્હીમાં, અને 7 આચાર્યોએ જેના ઉપર મોર મારી, એક ગ્રંથ છે. ન પકડાય આપણને આગમની મૂળ વાતમાં. તો સાધુ કહે કે શ્રાવકનો અધિકાર નથી. આપણે ગ્રંથ લીધો, અનધિકાર ચેષ્ટા થઈ, આપણા અધિકારની બહારની વાત છે. પણ આપણે એક જ ભાવ રાખ્યો કે ના ભાઈ, આપણા સત્સંગ મંડળની હવે એક એવી અવસ્થા છે પરિપક્વ, કે જેથી કરીને વાતના તત્વો જો સમજાશે તો જરૂર આપણી સાધનામાં વિકાસની દિશા ખુલશે. કેટલું રહી જતું હશે આની અંદર સમજવામાં, કેટલું રહી જતું હશે. આચાર્ય વિના તો કોણ સમજાવે? અને આચાર્ય એવો ઉપાધ્યાય પદથી પર અવસ્થા જેની છે એ સીધો આચાર્ય નહીં, ડાયરેક્ટ પ્રમોશન નહીં. તો એ સ્થિતિ આપણી છે. એટલે જરાય ક્ષોભ રાખશો નહીં, અને હજી શંકા હોય તો આપણે ચર્ચા કરીએ. કરવો જ પેલા એ ગેરસમજણ નહીં થાય. પ્રશ્ન થાય છે અને મારી વાતની અંદર પણ ક્યાંક આ રીતે આવે આગ્રહ, તો કોઈએ એમ ન સમજવું કે તમારા કારણે આગ્રહ. હું તો એમ કહું છું કે આપણી જાણકારી આપણને કેટલી બધી મુશ્કેલીમાં મૂકે છે. આ મારો પોતાનો અનુભવ કહું છું કે ઘણી વાર આપણી જાણકારી આપણને મુશ્કેલી વધારે પડે છે, ઘટાડતી નથી. ક્યારેક એ જાણકારી ન હોય તો સારું, આપણે સરખું રહીએ. એટલે આ બધા જ્ઞાનીઓના ત્યારે જ યાદ આવે કે અતિ પરિણામીપણું, દીર્ઘ સૂત્રતા. જો આ વાત અત્યાર સુધી વહી ગઈ હતી પણ આજે નીકળી તો ખ્યાલ આવ્યો કે કૃપાળુ દેવે આ કેટલી બધી મહત્વની વાત કીધી છે કે સ્વાધ્યાયમાં દીર્ઘ સૂત્રતા ન લાવશો અને અતિ પરિણામીપણું પરિણામમાં ન લાવશો, તો એ વસ્તુ આપણને થોડી બેસે છે. રહી જતું હશે ઘણું, એટલે જરાય કોઈ ક્ષોભ નહીં. બહુ જ સરસ રીતે આપણે ત્યાં આ મંડળી છે ને, એ બધી સમકક્ષ મંડળી છે, સમકક્ષ છે. અંશે કા બે હે આપણી વાતમાં કદાચ ન આવ્યો, પણ લેસિયા વિશે કોકને પૂછજો તો ખરા,
પંડિત ને
મુશ્કેલી. અને આપણે અર્થ શેમાંથી લીધો? આગમની ગાથામાં. આ કોઈ કલ્પિત અર્થ નથી, તમને તો વધારે અનુભવ છે. હા, ચંદ્રનાથજી કરાવે છે. હા, જે પેલા પંડિત મહારાજ ની નીચે છે. હા, પણ પંડિત મહારાજ નાના છે. હા, એનો છે, એના અભ્યાસ વર્ગની અંદર. અને એવું થોડું ઘણું જો કરવાની ઈચ્છા હોય જાણવાની, તો સાગોડી આશ્રમમાં પણ જે પ્રિયદર્શના શ્રીજી જે છે એનો આવો અભ્યાસ વિશેષ છે. એમની પાસે જો જઈએ અને ભલે મહારાજ સાહેબની સ્વસ્થતા હોય કે ન હોય, અનુકૂળતા હોય કે ન હોય, પણ એમ જે પ્રિયદર્શના શ્રીજી છે એ કર્મગ્રંથ અને આવા આવા કોઈ પ્રશ્નો આપણે મૂકીએ તો એમનો ઉઘાડ અને એમનો શાસ્ત્રનો અભ્યાસ એમની મહારાજ સાહેબ પાસે જ કર્યો છે, પણ ઘણો સૂક્ષ્મ છે અને બોલી શકે છે. એટલે ઘણા ખરા, પણ સામાન્ય રીતે આ બધી વસ્તુ આપણને આવી ઉપદેશ વ્યાખ્યાનમાં સમજણ ઓછી આવે, એટલે સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી. હમણાં જો એક લેસિયા સંબંધનું મારે વ્યાખ્યાન જ આપી દેવું હોય તો આટલી વાત નહીં પકડાય, પરંતુ સત્સંગ છે એ માધ્યમ છે. એટલે સત્સંગમાં આ મધુભાઈએ પેલા કીધું ને કે નહીં કરો, ઓલાને કહ્યું બોલતો ભાઈ તમે સ્વાધ્યાયમાં એને ફેરવી નાખો. બધાને એમ જ છે કે ભાઈ સાહેબ બોલે એમાં રસ છે, તો પછી આપણે સત્સંગ વહેલી તકે બંધ કરી દેવો. આપણે પણ વિચારવું છે, આપણે પણ એની અંદર સહભાગી થવું છે, આપણું પોતાનું યોગદાન વૈચારિક છે, આપણે જોડાવવું છે, કારણ કે આપણે આપણો ઉઘાડ કરવો છે અને એકમેકના સારે થશે, બાકી ન થાય. અત્યારે એવો કોઈ યોગ નથી આપણે કોઈ કેવડીને શોધવા જઈએ, એવો યોગ નથી. જે ક્ષેત્રમાં બેઠા છીએ બેઠા છીએ, હવે શું કરવું? પણ તમારા મનમાં જો એ ભાવ આવે કે મનરભાઈએ પણ ન બોલવું જોઈએ, એટલો સમય કટ થાય છે. બરોબર છે, નહીં હું મારું કહેવાનું આટલું જ છે કે બધા બોલે એમાં આપણને આનંદ હોવો જોઈએ. એવું ન થવું જોઈએ કે આજે પોણો કલાક તો લ્યો આ પૂર્વી બેને આ પૂછ્યું, એટલે આ પૂછ્યું, મનરભાઈએ કંઈ પૂછ્યું, આને કારણે આ ખોટો ટાઈમ બગડ્યો. આ જો મનની અંદર ભાવ હોય તો આપણે સત્સંગમાં નથી આવ્યા. સારું, આપણે વિશેષની અંદર દીર્ઘ સૂત્રતા કરવી નથી. આ તો બેનને કદાચ માઠું લાગી ગયું હોય તો કીધું એનું સમાધાન આપી દઉં કે નહીં લગાડશો. શૈલી અમારી ગમે તે બોલવાની હોય છતાંય આપણે બધા હજુ છદ્મસ્ત મારે મારા જોવાના છે, કોઈને બતાવવામાંથી હું મારા ભૂલી જઈશ. ચાલો આગળ, 10:15 થયા છે, વાતને આપણે આગળ આવતીકાલે લઈશું. ગુણસ્થાનક ઉપર પહેલી ગાથા લીધી છે, હવે પહેલા ગુણસ્થાનકની વાતને લઈશું.